તારીખ 8/11/1989 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 289 290 અને 291 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 79
પરમાર્થ વિશે બધું પત્ર વ્યવહાર ચાલે છે અને અમને કોઈ અનુકૂળ આવતો નથી, જેથી ઘણા ઉપર તો લખવામાં જ આવતા નથી એવી એવી ઈચ્છા છે. અને અમને એ વાત પ્રિય પણ છે. કેટલાક મુમુક્ષુઓ પરિચયમાં આવ્યા છે, એમનો પત્ર વ્યવહાર શરૂ થયો છે અને માણસો પત્ર લખે છે, પણ પોતાની દશા ઉદય બાજુ ઉદાસ છે એટલે એ વિષયમાં વિશેષ પરિચય વધે એમને અનુકૂળ નથી લાગતું. અંતરંગ પરિવર્તિને બાહ્ય પ્રવૃત્તિ અનુકૂળ નથી એનો સંક્ષેપ એવો છે. પરમાર્થ વિષયે મનુષ્યનો પત્ર વ્યવહાર ચાલે છે એટલે કોઈ પ્રશ્ન આવે છે એવા, પણ એ વિષયમાં બાહ્ય પ્રવૃત્તિ કરવી પડે છે એ પોતાને અંતરંગ વૃત્તિ સાથે અનુકૂળ નથી કરતું. એની પોતાની સ્થિતિ છે એમ પોતાની સ્થિતિનું અંતરંગ પરિણતિનું વર્ણન કરે છે. તે વ્યવહારિક પત્ર વ્યવહાર તો કોઈની સાથે એમને હતો નહીં અથવા લગભગ કર્યો નથી, પણ પરમાર્થ વિષયના જે પત્ર વ્યવહાર છે એ વિષયમાં પણ એમની પ્રવૃત્તિ કામ નથી કરતી. પત્ર વ્યવહાર લખો, પત્ર નો જવાબ દેવો, પત્રો અનેક માણસો ના આવે તો ઘણા માણસો પરિચયમાં આવે તો બધા પત્ર લખે, પોતાની રીતે માર્ગદર્શન માંગે, કાંઈ ને કાંઈ પોતાને પ્રશ્નો ઉઠે લખે, કાંઈ ને કાંઈ પૂછાવે, તો સ્વાભાવિક છે કે પ્રવૃત્તિ વધી જાય. તો જે પ્રમાણમાં એટલું બધું મોટું પ્રમાણ નથી એમના એ વખતના પરિચિત મનુષ્યનો, તો પણ જેટલા પ્રમાણમાં છે એટલા પ્રમાણમાં પ્રત્યુત્તર લખવા માટે એમને પરિણતિ તૈયાર નથી એવી એમની અંતરંગ દશા છે એમ કહે છે. એ વિકરાંતતા આત્માની સાથે તીવ્ર દશા છે, આત્મામય દશા એવી છે.
વાહ વાહ,
આત્મામય એવી દશા છે.
તો જો
પરિણતિ કરીએ ઉપયોગ હોય, પરિણતિ કરીએ પરિણતિ નિરંતર રહે છે. શુભ નો અશુભ નો બધો અવકાશ છે, પણ નિષેધ સ્વરૂપ છે એનો આ નિષેધ વ્યક્ત થાય છે. થાય છે શુભ ભાવ, ઉપયોગ તો બહાર જ જાય છે, પણ એનો નિષેધ વર્તે છે એ વાત અશુભ થાય છે. શુભ ભાવ ત્યાં વ્યવહારના સ્થાનમાં છે જે તે ગુણ સ્થાને, પણ જે નિશ્ચય છે એ વ્યવહારનો નિષેધ કરે તે નિશ્ચય પંચાદેવી એમ કે છે. વ્યવહારનો નિષેધ કરે તે નિશ્ચયની વ્યાખ્યા નાસ્તિથી કરી છે, કે જે વ્યવહારનો નિષેધ કરે તેને નિશ્ચય કહીએ. અસ્તિથી નિશ્ચય એમને નિશ્ચય સ્વરૂપને અનુસરતા પરિણામને નિશ્ચય મોક્ષ માર્ગ કહીએ એમ નથી, એના બદલે નાસ્તિથી કહીએ. એક સહજ પરિસ્થિતિ છે, એ વાસ્તવિક અને સહજ પરિસ્થિતિ છે. એટલે કહે છે પરમાર્થ વિષય મનુષ્યનો પત્ર વ્યવહાર વધારે ચાલે છે અને અમને તે અનુકૂળ આવતો નથી. જેથી ઘણા ઉત્તર તો લખવામાં જ આવતા નથી, કેટલાક ઉત્તર તો અમે લખતા જ નથી, કોઈ કોઈ લખીએ છીએ, પણ આ એનો અર્થ એ થયો કે જે વિદ્યમાન છે આ ગ્રંથમાં એ 100-100% તો હાથમાં આવેલા ન હોય, કોઈ 1%, 2%, 5% પણ એ ગુમાવા પડ્યા હોય. એ જેટલા પત્ર છે આટલા પ્રમાણમાં એ પણ એમણે આ વૃત્તિ એ ઘણાને નહીં લખતા લખેલા છે, ઘણા એને ઉત્તર નથી આપ્યા પછી જે લખાયેલા છે એ રહી ગયા છે એમ વાત છે. ત્યારે આપણો દળ છે આ પુસ્તકનું લખવા બેસે તો કેટલા છે આવત, અને એટલા ટૂંકા સમયમાં આયુષ ઓછું હતું, જેથી ઘણા ઘણા ઉત્તર તો લખવામાં જ આવતા નથી. એવી હવે ઈચ્છા છે એટલે કુદરતને પણ એ મંજૂર છે, આત્માને પણ એ મંજૂર છે, એટલે સહજ એમ થાય છે તો યોગ્ય જ છે એમ કહેવું છે. એવી હરિચ્છા છે એટલે એમ કુદરતે એમ યોગ્ય છે, વાસ્તવિકપણે એમ યોગ્ય છે, સહજપણે તે યોગ્ય છે એમ કહેવું. જે સાધક આત્મા કેવળ અસંગ દશાને ચાહે છે તેને સંઘની વૃત્તિ અથવા સંઘ વૃત્તિ પામે, બીજાનો પરિચય અને સંગ કરવો પડે, એની પોતાની અસંગ વૃત્તિની સાથે મેળ ખાતી નથી, વિરુદ્ધ જાય છે, એટલે એમને એ વાત પ્રિય નથી. પણ આ વાત પ્રિય છે, ભલે ઉત્તર નથી લખાતા તો પણ એ વાત એમને પ્રિય છે, અપ્રિય નથી એમ
કહેવાય.
ઉન્મત દશા એ તો આચાર્યએ કહ્યું છે, પણ આ તો નીચે ગ્રસ્તમાં એ દશા છે એ વાત કરી ઉમા સ્વામી એ તત્વાર સૂત્રમાં. ઉન્મત્વત બીજાને સમજાવવાનો પરિણામ છે તો ઉન્મત્વત લાગે છે. બે મિનિટમાં એમની અંતરંગ દશા છે એ વ્યક્ત થઈ છે. અમને એ વાત પ્રિય છે એટલે ઉત્તર નથી લખવામાં આવતા,
એ વાત પ્રિય છે,
એવી જે હરી ઈચ્છા છે એ અમને પ્રિય છે એમ એવું છે. ચાલો અલ્પવિરામ લેતા આવ્યા ને, એટલે વાત કહેવા માંગે છે એમ જ કહેવા માંગે. પરમાર્થ વિશે એટલે તત્વના તત્વજ્ઞાન સંબંધીના પ્રશ્નો આવે છે, આત્માના હિત હિતના વિષયના પ્રશ્નો આવે છે, મોક્ષ માર્ગના વિષય કોઈ વાતો આવે છે, એ વાત લખવાની અનેક માણસો તરફથી બને છે. ઉત્તર આપવા જેવી અમારી પરિણામની દશા નથી એમ કહે છે. હા, એ બે પ્રકાર બને છે, બે પ્રકાર છે. બાહ્ય પ્રભાવના છે એ નિષેધ સહિત છે, બાહ્ય પ્રભાવના પરિણામ એ નિષેધ સહિત છે, એટલું ચોક્કસ સમજવું જોઈએ કે સમ્યક દ્રષ્ટિને પ્રભાવના અંગ હોય છે, બહારમાં વાત્સલ્ય અંગ હોય છે, આખે અંગ બહારના છે, પણ બહારના જેટલા છે પરિણામ એ બધો વ્યવહાર છે એનો, એ દશાનો એ એમનો વ્યવહાર છે, એ નિષેધ સહિત જ હોય. જો નિષેધ સહિત ન હોય તો મિથ્યા થઈ જાય, વ્યવહાર જો નિષેધ સહિત ન હોય તો નિશ્ચય રહે નહીં, કેમ કે નિશ્ચયનું સ્વરૂપ જ એ કહ્યું છે શાસ્ત્રકારે કે જે વ્યવહારનો નિષેધક હોય, નિષેધક હોય તેને નિશ્ચય કહીએ. પંચાધ્યાય તો બહુ ચર્ચા કરી છે એના ઉપર. જેને ભૂમિકાથી નીચી કુટીનો વ્યવહાર હોય એને નિશ્ચય નથી એમ મેળવી થાય છે, આપોઆપ નિશ્ચિત થઈ જાય છે, એને નિશ્ચિત પરિણામ છે જ નહીં. પણ જેને ભૂમિકા અનુસારના વ્યવહારના પરિણામ છે એને એ પરિણામના નિષેધ સહિત જ તે પરિણામ થાય, એવો સિદ્ધાંત છે, એવો નિયમ છે એમને ન હોય, નહીંતર ત્યાં પણ વિચાર થઈ જાય, ત્યાં પણ નિશ્ચય નથી રહેતો. યથાયોગ્ય વ્યવહાર ન હોય તો પણ નિશ્ચય નથી રહેતો, યથાયોગ્ય વ્યવહાર નિષેધ સહિત ન હોય તો પણ નિશ્ચય નથી રહેતો, આવું નિશ્ચયનું સ્થાન છે. અલૌકિક સ્થાન
ઊંચા પરિણામ હોય છે. ઊંચા હોય તો વિખ્યાત હતો, નિશ્ચય કરતા ઊંચા પરિણામ હોય, વ્યવહારના પરિણામ. તો
કેવી રીતે નિશ્ચય કરતા વ્યવહારના પરિણામ ઊંચા, એટલે કેવી રીતે ખ્યાલમાં આવે છે કે આ વ્યક્તિ હોય
ભૂમિકા પોતા ગુણસ્થાનની હોય અને એની દીક્ષા લઈએ ઊંચો વ્યવહાર.
વ્યવહાર નથી પણ કશાયની મંદતા વિશે સહજપણે રહેતી હોય તો તીવ્ર કશાય કરવાનો કોઈ વિધાન નથી, ફરમાન નથી. એટલે સહેજે દીક્ષા અંગીકાર કરે પણ એ જાણે છે કે હજી એ ગુણસ્થાનમાં મારો પ્રવેશ નથી, માટે રખે તે મને મુનિ માનીને ગ્રહિત વિખ્યાતોને પોષે એવું એ કરવા નથી દેતા. અને પોતાને પણ કોઈ પણ શુભ ભાવ હોય તો એનો નિષેધ આવે છે, કોઈ પણ પ્રકારના શુભ ભાવનો, શુભ ભાવ માત્રનો અથવા વિકલ્પ માત્રનો. સૌથી ઊંચામાં ઊંચા શુભ ભાવ તો પોતાના શુદ્ધાત્મ સ્વરૂપના લક્ષ્ય ચિંતન થવું, જ્ઞાનના લક્ષ્યમાં એટલે જ્ઞાનમાં શુદ્ધાત્માનું સ્વરૂપ છે સમ્ય જ્ઞાનની અંદર. એવા સમ્ય જ્ઞાનીને એ શુદ્ધાત્માનો વિકલ્પ છે એ ઊંચા ઊંચો શુભ ભાવ છે, સૌથી ઊંચામાં ઊંચી કોટીનો શુભ ભાવ એ છે. સમ્યક દ્રષ્ટિને, મિથ્યા દ્રષ્ટિને તો લક્ષ્યમાં આત્મા નથી એટલે એટલો શુભ ભાવ નથી થતો. સ્વરૂપ ચિંતન કરે છે મિથ્યા દ્રષ્ટિ, પણ એના લક્ષ્યમાં આત્મા નથી ને, જ્ઞાનમાં આત્મા નથી એટલે એટલો શુભ ભાવ નથી આવતો. આને તો લક્ષ્યમાં આત્મા છે શુદ્ધાત્મા, એટલે એટલી ઊંચી કોટીનો શુભ ભાવ આવે છે. તો પણ એનો નિષેધ જ આવે પછી ક્યાં બીજી વાત રહી. એટલે તો સિદ્ધાંત માંગ્યો કે વ્યવહારનો નિષેધ કરે તે નિશ્ચય. અને એટલે જ લોકોને જૈન દર્શનની વાત પટપટી લાગે છે કે એક કોરથી વ્યવહાર છોડે તો ધોકો મારે, કે વ્યવહારનો ઠેકાણો નથી એમ કે. બીજી કોરથી વ્યવહારને પકડે તો બીજો ધોકો મારે, નિષેધ નથી કરે વ્યવહાર. આ વાત સામાન્ય પ્રકારે લોકોને નથી સમજાતી, અન્ય મતવાળાને નથી સમજાતી, પણ આવું જ કોઈ વસ્તુનું સ્વરૂપ છે, વાસ્તવિકપણે આવું જ વસ્તુનું સ્વરૂપ છે. આ તો વાસ્તવિકતા છે, પછી એનું કથન છે એને વાદ કહીએ. આ તો વસ્તુ સ્થિતિ જ આવી છે મોક્ષ માર્ગેની. એક દશા એ વર્તન છે અને એ દશા હજુ ઘણો વખત રહેશે, ત્યાં સુધી ઉદય અનુસાર પ્રવર્તન યોગ્ય જાણ્યું છે. માટે કોઈ પણ પ્રસંગે પત્રાદિની પહોંચ માંડતા વિલંબ થાય અથવા ન મોકલાય અથવા કાંઈ નહીં જણાવી શકાય તો તે શોધ કરવા યોગ્ય નથી એમ દ્રઢ કરીને અત્રેનો પત્ર પ્રસંગ રાખજો. પત્ર વ્યવહારનો પ્રસંગ તમે રાખો છો પણ અમારી કોઈ એવી એક દશાએ વર્તન છે અને હજી ઘણો વખત રહેશે એવું લાગે છે, જોર ઘણું છે. તો જે સહેલી ઉદય અનુસાર પ્રવર્તન યોગ્ય જાણ્યું છે એને લખાઈ ગયો, એને લખાઈ ગયો, ન લખાઈ ગયો, એને ન લખાઈ ગયો, ઉદય અનુસાર એમ કરવું છે, અનર્ણમાં કરવું છે એમ વિકલ્પ જોર નથી કરતો. લખાઈ ગયો, વિકલ્પ આવ્યો લખાઈ ગયો, અને લખાઈ ગયો, વિકલ્પ ન આવે લખવાનો તો ન લખાય. એવી કોઈ ચિત્ર વિચિત્ર પરિસ્થિતિ બહારમાં ઊભી થાય તો એ પ્રસંગે તમને પત્રનો પહોંચ પણ ન લખાય, પત્ર મળ્યો છે એવા સમાચાર પણ ન મોકલાય, તો કાંઈ તમે શોચ ન કરતા, ખેદ ન કરતા, અરે રે એમને તો કાગળનો જવાબે નથી મળ્યો એમ એમ દ્રઢ કરીને એવી રીતે બરાબર પાકું રાખીને પત્રનો પ્રસંગ મારી સાથે રાખજો. બીજો આમાં ઉપાય નથી એમ કરીને પોતાને એ વિષયની લાચારી વ્યક્ત કરી છે. મારું કાંઈ ઠેકાણું નથી, પુત્ર ઉત્તર અપાય છે પણ ઉત્તર નથી પણ અપાતો, એવી જ કોઈ પરિસ્થિતિ છે કે વિકલ્પને બહુ જોર નથી, વિકલ્પનું જોર નથી. આ પત્ર આવ્યો છે લાવે ને સમજાવી દઉં, લાવે ને લખી નાખું એમ નથી. 24મા વર્ષે આ પરિસ્થિતિ છે તો આગળ કઈ માન મન સંભાળીએ ત્યારે બે છે એમ ખ્યાલ રહીએ છીએ બાજુમાં, એટલી તો એની શરૂઆતની જોરવાળી સ્થિતિ છે. એ પણ પત્રવ્યવહાર સમજમાં જ ખોલાતો. ત્રીજો પત્ર છે 291 અંબાલાલ લાલચંદ ખંભાની બનો. ઓમ પૂર્ણ કામ ચિત્તને નમો નમઃ. દેવ ચિત્તમાં પૂર્ણતાની કામના છે. આ ભવમાં પૂર્ણ દિશા પહોંચી જવું છે, પરિપૂર્ણ થઈ જવું છે એવી જેની શુભકામના છે. આ શુભકામના નથી પણ અમારી શુભકામના હિન્દીમાં જરાક વધારે પ્રયોગ છે. શુભેચ્છાઓ આપણે કહીએ છીએ ગુજરાતીમાં. એમ જે ચિત્તમાં પૂર્ણતાની કામના છે એવા અમારા ચિત્તને અમે નમસ્કાર કરીએ છીએ. એ લઈ લાગે છે પૂર્ણ થઈ જવું છે, પૂર્ણ થઈ જવું છે. આ ભવમાં જ વહેલામાં વહેલી તકે પરિપૂર્ણ થઈ જવું છે. પુરુષાર્થ ઘણો સારો. પરિણામ પરિણામ એવા જે પરિણામ પૂર્ણતાને ચાહે છે એવા જે પરિણામ પૂર્ણતાને રુચિ છે, પૂર્ણતાનું લક્ષ્ય છે, પૂર્ણતા સંબંધિત પુરુષાર્થ છે એને લગતા જે બધા પરિણામ છે શુભતાના શુભના એ બધા લઈ લેવા. આત્મા ધર્મ સમાધિમાં છે. શું કહે છે ક્યાં વર્ણન કરે છે કે અમારો આત્મા તો બ્રહ્મ સમાધિમાં છે. અનંતકાળથી ક્યાં ને ક્યાં છે અત્યારે બરાબર વ્યવસ્થિત અવસ્થિત બ્રહ્મમાં પરમ બ્રહ્મમાં આત્મા રહેલો છે. ત્યાંથી આકાશ હલે તો આત્મા હલે એવું છે, બાકી આત્મા હલે એવું ભગવાન કહેતા કે કદાચ મેરું હલે, કદાચ આજુબાજુ જગ્યા રહી તો આકાશ હલે. જો કે આજુબાજુ ક્યાંય જગ્યા નથી આકાશને, પણ અમારો આત્મા હવે હલે એવું એવી સ્વભાવની અચલિત સ્વાભાવિક પરિસ્થિતિ એનો અનુભવ કરે છે. આત્મા બ્રહ્મ સમાધિમાં છે, મન વનમાં છે, શરીર ઘરમાં છે ને મન વનમાં છે. એકબીજાના આભાસે અનુક્રમે દેહ કઈ ક્રિયા કરે છે, દેહ શું ક્રિયા કરે છે એના ઉપર અમારું ધ્યાન નથી, પણ દેહ કઈ ક્રિયા કરે છે એમાં ચૈતન્યનો જળમાં આભાસ છે, જળનો ચૈતન્યમાં આભાસ છે. એટલે નિમિત્ત નૈમિતિક સંબંધે કાંઈ ને કાંઈ દેહની ક્રિયા દેહ કરે છે ત્યાં. એટલે એવી સ્થિતિમાં સ્વવિગત અને સંતોષરૂપ એવા તમારા બંનેના પત્રનો ઉત્તર સાથે લખવો તે તમે કહો. આવી જ્યાં અમારી પરિણામની સ્થિતિ છે કે શરીર શું કામ કરે છે, શરીર કાંઈક ક્રિયા કરે છે, ફલાણી ક્રિયા કરે છે ને કાંઈક ક્રિયા કરે છે, પૂરું લક્ષ્ય નથી અમારું, ત્યાં તમારા પત્રોનો સ્વવિગત અને તમને સંતોષ થાય એટલો ધ્યાન દઈને લક્ષ આપીને ઉત્તર લખવો. એ કેવી રીતે લખવો? અંબાલા લાલચંદ ઉપર લખશે. અંબાલાલ ભાઈ બે જણો કોઈ સાથે લખો હશે. ત્રિભુવનભાઈ અંબાલાલ ભાઈ અને ત્રિભુવનભાઈ એવા તમારા બંનેના પત્રોનો ઉત્તર સાથે લખવો. કેવી રીતે લખવો તે તમે કહો. તમે જ કહો આવી સ્થિતિમાં અમે કેવી રીતે તમને સંતોષ થાય એવી રીતે ઉત્તર લખી શકીએ. ધર્મજ્ઞના સ્વવિગત પત્રની કોઈ કોઈ બાબત વિશે વિગત સહિત જણાવત, પણ ચિત્ત લખવામાં રહેતું નથી એટલે જણાવી નથી. ધર્મજ્ઞમાં એક ભાઈ છે ને કોઈ એનો સત્સંગ કરવા માટેનો આદેશ આપશે, પણ એની વિગત પણ અવ્યવસ્થિત ચિત્તને લઈને એની પણ વિગતવાર પ્રત્યુત્તર લેતો નથી. પૂર્વભાવમાં સાથે થાય લાગે છે, અનુમાન થાય છે. હા, એવું અનુમાન થાય છે. તમને ખબર છે તો પોતાની જાતે સ્મરણથી ખબર છે, પેલાને ખબર નથી, ધર્મદ્વારાને ખબર નથી, પોતાને ખબર છે એવું થશે. પોતે ગુપ્ત કર્યા છે પાછા કે અમારી વાત નહીં કરતા તમે. એ જ્ઞાનાવતાર એમને તમને તમારી પાસે મોકલ્યા છે એને એમને કહી દો જેને લખ્યું છે એના ઉપર વિશ્વાસ છે કે આવું નહીં પડે સૌનું પડશે એમ બતાવે છે. ત્રિભુવનાદિકની ઈચ્છાને અનુસરીને આનંદ સમાગમ જેવું થાય એમ કહેવા ઈચ્છા છે અને ત્યારે તે પત્ર સંબંધે કંઈ પૂછવું હોય તો પૂછજો. એટલે પોતે રવાણિયા છે, રવાણિયાથી મુંબઈ જવાના હશે એટલે આણંદ ઉપર થઈને જાય તો આણંદ સમાગમ જેવું થાય એમ કરવા ઈચ્છા છે કે તમે આણંદ અમને મળજો. અમે એવું ઈચ્છીએ છીએ બોલે તમે આણંદ એટલે ખંભાતથી આણંદ આવે, આણંદ મેઇન લાઈન ઉપર છે, ખંભાત અંદર પડી જાય અને ત્યારે તે સંબંધે કંઈક પૂછવું હોય તો પૂછજો. હવે પત્રમાં લખતા નથી. ધર્મેન્દ્ર જૈનનો નિવાસ છે એવા એ મુમુક્ષુઓની દશા અને પ્રથા તમને સ્મરણમાં રાખવા યોગ્ય છે અને અનુસરવા યોગ્ય છે. એટલે જ એમનો હવે પછી લક્ષ્ય કે તમે એનો સમાગમ કરો. મોહનલાલ અને ત્રિભુવનના પિતાજી કેવી પ્રવૃત્તિમાં છે તે લખું. આ પત્ર લખતા શૂન્યતા લેખું છે એટલે યાદ આવી ગયું, વિકલતા હોય એટલે ભૂલી નાખી દીધી છે. સહજતા કેટલી છે પત્ર લખવાની અંદર એ આ વખતનો વિકલ્પ છે, આગળ પાછળ વિચાર નથી આવ્યો. લખતા લખતા વિકલતા પૂછાવી દીધું. તમે બધા કેવી પ્રવૃત્તિમાં પરમાર્થ વિષય રહો છો તે લખશો. આપસમાં કેવી રીતે સત્સમાગમ વગેરે ચર્ચા વાર્તા સાથે સ્વાધ્યાય શું રાખ્યું છે લખશો. એનો અર્થ એમ થયો કે તમારે આ પરસ્પર સત્સમાગમમાં રહેવું એ હવે ગુરુદેવના આદેશ અનુસાર મેળવીએ તો ગુરુદેવે આ સ્વાધ્યાય ગોઠવો. જ્યાં જ્યાં મંડળ છે ત્યાં સ્વાધ્યાય એમણે માન્ય કર્યો. કોઈ સ્વાધ્યાય કરે, બીજા બધા સાથે બેસે અને સમૂહ સ્વાધ્યાય કરે. આ શ્રીમદજીએ સીધી આજ્ઞા કરી છે તમે બધા પરસ્પર કેવી રીતે પરમાર્થ વિષયમાં રહો છો તે અમને જણાવજો. એટલે ન રહેતા હોય તો તરસ ખબર પડે શું એમ. અને એમની આજ્ઞા છે એનું મુખ્યએ પરસ્પરસ પરમાર્થના વિષયમાં સમારંભમાં રહેવું. ઊંડાણ બહુ છે એ વિષયનું, ઘણું ઊંડાણ છે. વાત સાધારણ લાગે ઉપર ઉપરથી પણ એ વાતનું ઊંડાણ ઘણું છે અને મુમુક્ષુની ભૂમિકામાં એનો ફાયદો ઘણો છે, ઘણો ફાયદો છે. અને એ રીતે જે સત્સમાગમમાં રહે એને ખ્યાલ આવે છે તે પોતાને કેટલો ફાયદો થાય છે, જેને થાય છે યથાર્થપણે આત્મહિતની બુદ્ધિએ જેવો સત્સમાગમમાં રહે છે એને જે ફાયદો થાય છે એને ખ્યાલ આવે છે, એની કિંમત આવે છે. એની આ જે આજ્ઞા કરી છે સત્પુરુષે એ ખરેખર આપણા હિતને એક અસાધારણ શિખામણ છે. નાનું છે એટલે એનો ફાયદો એટલો બધો છે કે કોઈ કહેવાનો વિષય નથી. હા, અને નહીતર આયુષ એમને બથમમાં એનો સદુપયોગ છે આ ભૂમિકામાં. આ એનો સદુપયોગ છે, બીજું તો શું કરી શકવાનો હતો? આત્મવિચાર છે, બીજું શું કરી શકવાનો હતો? બહુ ભાગ તો સંવિચારના આત્મહિતના ઈચ્છુક એવા મુમુક્ષુઓ હોતા નથી. હોય તો અરસપરસ એકબીજાને સમય મળે એવો યોગ રહેતો નથી. કોઈને કેવો ઉડે, કોઈને કેવો ઉડે, કોઈને કેવો ઉડે, પણ જો એવો મેળ હોય તો એને અવશ્ય પરસ્પર એકબીજાના સમાગમમાં આત્મહિતની બુદ્ધિએ રહેવું એવી સત્પુરુષની આજ્ઞા છે. એ ખરેખર આત્મહિતની આજ્ઞા છે એમ સમજવું જોઈએ અને એનો ફાયદો અવશ્ય હોય જ છે, થાય જ છે. ઉપરથી સાધારણ વાત લાગે એટલી સાધારણ વાત નથી એમ લાગે. અથવા એ વિષયમાં મુમુક્ષુએ ઉપેક્ષા કરવા યોગ્ય નથી એમ. અથવા ઉપેક્ષા કરે તો એ આજ્ઞાની ઉપેક્ષા છે એમ પણ સમજવા યોગ્ય છે. એટલે જ્યારે આજ્ઞાની ઉપેક્ષા હોય ત્યારે એમ સમજવું કે આત્મહિત ઊંધું જ નથી, આત્મહિતનો વિચાર જ હવે રહ્યો નથી એમ સમજાયું. તમારી ઈચ્છા અમારા વચનાદિત માટે હોય પત્ર વિશેષ, પણ ઉપર જોયેલા છે જે કારણો તેમાંથી તમે ઘણા પત્ર વાંચ્યા છે એમ ગણજો. ઠીક, તમારી ઈચ્છા અમારા વચનાદિત માટે હોય પત્ર ઈચ્છતી હશે, તમારી ઈચ્છા ઈચ્છતી હશે કે અમને શીઘ્ર શીઘ્ર તમારા તરફથી પત્ર મળ્યા કરે, અમારા વચન તમને મળે છે. પણ ઉપર જણાવ્યા છે તે કારણો કે આત્મા બ્રહ્મ સમાધિમાં છે અને મન અમારું વનમાં છે, એવા જે કારણો છે એને લઈને એ જ કારણો વાંચીને તમે ઘણા પત્રો વાંચ્યા છે એમ ગણજો. કેવી વાત લખી છે, શું એનો અર્થ કરવો? કે આત્મા બ્રહ્મ સમાધિમાં છે અને અમારું મન જે વનમાં છે એનો તમને રસ ચડે છે? આવી જે અમારી દશા, એવી અધ્યાત્મ દશા ના જે સૂચક વચનો છે, અધ્યાત્મ દશાના દ્યોતક જે વચનો છે, એ દશા લક્ષમાં આવીને કાંઈ એનો રસ ચડે છે, એનો કાંઈ મહિમા આવે છે, એ સંબંધે કોઈ વિશેષ ભાવ અને ભાવના ઉત્પન્ન થાય છે? જો એમ હોય તો તમે ઘણા પત્ર અમારા વાંચ્યા છે એમ ગણજો. અને નહીંતર તમને એમ લાગશે કે હવે આ બે લીટી લખે એમાં ઘણા પત્રોની વાત શું આવે, એમાં તો કાંઈ બે લીટીમાં તો બે વચન તો બે છે, પણ અડધી લીટીના બે વચન છે, એમાં ઘણા પત્રો શું આવ્યા અડધી લીટીમાં? કે એમાં ઘણા પત્રો છે થાય છે, પણ નાનીની દશાનું વર્ણન શાસ્ત્રમાં આવે છે જ, એટલા માટે નાનીની દશાનું, મુનિની દશાનું, કેવડીની દશાનું જે શાસ્ત્રમાં વર્ણન આવે છે એની પાછળ એ જ હેતુ છે કે અધ્યાત્મ ભાવ છે એ વધારે, અધ્યાત્મ ભાવના, સ્વરૂપ પ્રાપ્તિની ભાવના વિશેષે વિશેષે કરીને એ દશાના વર્ણનથી વાંચનારને આવિર્ભૂત થાય છે, ઉત્પન્ન થાય છે, વધે છે, એ પ્રકાર છે. એટલે એમ કહ્યું કે ઘણા વચનો મળે એના બદલે ઉપરના વચનો વાંચીને તમને ઘણા પત્રો વાંચ્યા છે એમ ગણજો. એટલે કે એ બે વાત ઉપર તમારું લક્ષ જવું જોઈએ, અને એનું જે અધ્યાત્મ રસિકપણું છે એમાં તમને ચોંટ લાગવી જોઈએ, તમારા પરિણામ એ બાજુ ચોંટવા જોઈએ એમ સંકેત કર્યો છે. મન મનમાં છે એટલે મનમાં કોઈ વસ્તુ ન હોય એમ, અમારા મન ને બીજી કોઈ વસ્તુ સાથે સંપર્ક નથી. મનમાં માણસ જાય તો કોણ મળે? હા, કારણ કે અગિયાર છે, કારણ પેલી બાજુ જાવ, ડુંગરા છે એ બાજુ, કોઈ વાર નીકળી જાવ, એક જણ કોઈ હામી નથી મળતો ત્યાં, મારે બે માઇલ ત્રણ માઇલ નીકળી જાવ ડુંગરાની બાજુ, એ હમ ન મળે તમને, એ ચડ્યો છે મુખ્ય રસ્તા હોય નથી. તો કોને યારે વાત કરે, માણસ કોઈ હમ મળે ને યારે વાત કરે, એને યારે વિકલ્પ થાય કાંઈ નહીં. કોઈને સાથે મન લાગેલું નથી એમ કે છે. ગામમાં નાનું ગામ હોય, બધા પરિચિત હોય, ગામડું નાનું હોય, સૌ બધાને ઓળખતા હોય, અને ઘરમાં બધા પરિચિત હોય, પણ પોતે જાણે વનમાં રહેતા હોય એવી રીતે રહીએ છે, શું બરાબર એવું મન છે એમ કહેવું છે. અથવા મન વનવાસ નહીં ઈચ્છે છે, અહીંયા રહેવાનું ઈચ્છતું, એકાંત નહીં ઈચ્છે છે, અસંગ દશાને મન ઈચ્છે છે, આત્મા બ્રહ્મ સમાધિમાં છે અને મન અસંગ દશાને ઈચ્છે છે, કોઈનો સંગ અમને રૂચતો નથી, એવું પણ એ માટે ભાવના કરું છું. નહીં જણાવેલા પ્રસંગને વિશે વિગતથી પત્ર લખવાની ઈચ્છા હતી તેનો પણ વિરોધ કરવો પડ્યો છે. તે પ્રસંગનું ગાંભીર્ય વસાત આટલા વર્ષ સુધી હૃદયમાં જ રાખ્યો છે. હવે જાણીએ છીએ કે કહીએ, તથાપિ તમારી સત્સંગતીએ આવે કહીએ તો કહીએ, લખવાનું તો બને તેમ નથી લાગતું. કોઈ ગંભીર વાત કરવી છે પોતાને, અને એ પણ પારમાર્થિક ગંભીર વાત છે, તો એ વિશે વિગતથી પત્ર લખવાની ઈચ્છા હતી એટલે જણાવવા માટેની ઈચ્છા થઈ છે તમને. અત્યાર પૂરતો પણ એ ઈચ્છાનો અત્યારે નિરોધ કરવો પડ્યો છે, અટકાવવી પડી છે ઈચ્છા. એટલે સાથે સામે કંઈક બીજો વિકલ્પ ઉઠી ગયો છે કે કાંઈ લખવું નથી, હવે લખવાની ઈચ્છા થઈ છે, પાછો વિકલ્પ ઉઠ્યો છે કે નહીં લખવું નહીં, પત્રમાં ન લખવું, આવા ન લખવી પત્રમાં, આવા બે વિકલ્પ થયા, બે લખી નાખ્યા. લખવાની ઈચ્છાનો વિકલ્પ લખી નાખ્યો, એનો નિરોધ આવો આવ્યો એ પણ લખી નાખ્યો, અને ખુલાસો પણ કરી નાખ્યો કે આટલા વર્ષ સુધી એ વાત હૃદયમાં રાખી હતી, હવે એમ લાગે છે કે તમને કહીએ. એટલી તમારી પાત્રતા અને અધિકારી પણ દેખાય છે કે હવે તમને કહીએ તો પણ તમારી સત્સંગતિ આવે, એટલે વ્યક્તિગત રૂબરૂ પરિચયમાં એ વાત કરશો, પત્રમાં લખવાની ઈચ્છા નથી. પણ એ સત્સંગી તે આવે કહીએ કે કહીએ તો કહીએ, હવે એ વખતે વિકલ્પ કોઈ બીજો આવે ન પણ કહીએ, કહીએ તો કહીએ. એક એમની વિશિષ્ટતા એ હતી કે મુમુક્ષુજીને, સામા મુમુક્ષુજીને એકદમ જિજ્ઞાસામાં લઈ આવતા. જેમ કોઈ માણસ નોવેલ વાંચે છે અને એની અંદર સસ્પેન્સ સ્ટોરી હોય છે, લેખકોની આવડતનો વિષય છે, વાત બહુ સીધી સાદી હોય તો એને કેવી રીતે પડદા પાછળ એક પડદો વચમાં રાખીને એને સસ્પેન્સમાં ગોઠવી, એ લેખકની કળા હોય છે. તો એ સસ્પેન્સમાં માણસને એકદમ આકાંક્ષા આતુરતા રહી કે એમ શું કહેવા માંગે છે, હવે શું કહેશે, શું વાંચે છે અંદર, પાછળ શું વાંચે છે, કે આમ બીજું એવી રીતે ગોઠવી નાખીએ. વાતમાં કાંઈક દમ ન હોય પણ એ બધી કળા છે વાર્તાને પ્રિય બનાવવાની. એમ શ્રીમદજીમાં આ કળા કોઈ વિશેષ હતી. આપણે બીજી જગ્યાએ પણ ધ્યાન ખેંચશું કે એક સુધારસનો વિષય એમણે લીધો છે સુભાનભાઈની, ત્યાં પણ એમણે એકદમ સસ્પેન્સમાં મૂક્યા છે. એમણે લખ્યું છે કે ઈરાદાપૂર્વક તમારી જિજ્ઞાસા બધા માટે આવી આવી રીતે લખીએ છીએ, બરાબર સ્પષ્ટ કર્યો છે. પાછળ આપણે તો લગભગ પાછળ છે, ઘણું પાછળ છે. પણ એક તો લખવાની ઈચ્છા થઈ, વિકલ્પમાં એમને નિરોધ કર્યો. હવે કહે છે કે રૂબરૂમાં કહેશું તો પણ કાંઈ અમારું ચોક્કસ નથી, કહેશું પણ કદાચ ના પણ કહીએ, ભગવાન કેટલી જિજ્ઞાસા થાય એ વિચાર કરો. પરમાર્થની કોઈ ગંભીર કિંમતી બહુ મૂલ્યવાન વાત હોય એમાં આવી રીતે થાય થઈ જાય કે સત્પુરુષને વિકલ્પ આવે છે, વળી ગોપવાઈ જાય છે, વિકલ્પ વળી આવે છે, વળી ગોપવાઈ જાય છે, મારી યોગ્યતા જોઈને આવું થાય છે, પેલાને ચટપટી થાય છે, શું પણ વાત શું છે, એવું તે શું કિંમતી વાત છે, અને એવી તો મારી યોગ્યતામાં શું ખામી છે, એકદમ એને ભાવના આવે એટલે સામે રસ્તો ખુલ્લો થઈ જાય. સામાની ભાવના જોઈએ એટલે રસ્તો ખુલ્લો થઈ જાય છે, એટલે એ રસ્તો ખોલવા માટેની વાત છે. એને ભાવનામાં મૂકી દે છે, એ રીતે જિજ્ઞાસામાં મૂકે છે, ભાવનામાં મૂકે છે. જોઈએ શું છે, વેચ્યું છે, પણ એમની ઘણી સેંકડો વાતો કરી છે. કઈ જગ્યાએ ક્યાં કઈ વાત કરી એટલું બધું સ્મૃતિમાં શું કઈ યાદ રાખવાના છે, પણ ઘણું ભર્યું છે, ઘણું ભર્યું છે એમ અભેદ આવી જાય છે. ભેદ તો એની સ્મૃતિ રાખવી પડે એટલે તો બધું ઉપાડવાની શક્તિ નથી. ભર્યું છે ઘણું, સેંકડો વાતો લખે છે, શાસ્ત્રમાં ન મળે એવી સેંકડો વાતો લખે છે, નીકળશે બહુ બધું છે. હવે જાણીએ છીએ કે કહીએ, તથાપિ તમારી સત્સંગતિ આવે કહીએ તો કહીએ, લખવાનું બને તેમ નથી લાગતું. એક સમય પણ વિરામ નહીં, એવી રીતે સત્સંગમાં રહેવાનું ઈચ્છીએ છીએ, પણ તે તો હરી ઈચ્છાવશ છે. અથવા આવા મહાપુરુષને તો આજુબાજુ સત્સંગ જ હોય, એને વેપાર ધંધો કરવો પડે ગૃહસ્થી માટે, એ તો આ કારણ બનાવી છે. તો કે છે કે સત્સંગ અમારે રહેવાનું ઈચ્છીએ છીએ, અમારે તો એ જ હોય, પણ હરી ઈચ્છાવશ છે એટલે કુદરતની જે મંજૂર છે એ પ્રમાણે પરિસ્થિતિ છે, એમાં પણ પોતાને સમાધાન છે. કોઈ સત્સંગની પરમ હાનિ થઈ ગઈ છે આ કારણે વિશે, સત્સંગ જવલ્લે જ મળે ભાગ્ય જ મળે એવી પરિસ્થિતિ છે. અંધકાર વ્યાપ્ત છે, તારે કોર અંધારું છે, ક્યાંય ઠેકાણું નથી, એક કોઈ જગ્યાએ પણ થોડો પણ પ્રકાશ નથી, એમ કહે છે. કોડિયાનો કંઈક પ્રકાશ હોય એવું દેખાતું નથી, ચારે કોર અંધારું ધર્મના ક્ષેત્રમાં વ્યાપેલું છે. અને સત્સંગનું જે અપૂર્વપણું જોયું અહીંયા ભાર દીધો પાછો, અને સત્સંગનું જે અપૂર્વપણું તેનું જીવને યથાર્થ ભાન થતું નથી. શું સત્સંગની કેટલી કિંમત છે એની કોઈ અપૂર્વ કિંમત છે શબ્દોમાં ન કહી શકાય એવી વાત છે. અણજાણી મોક્ષોને એનું ભાન થતું નથી કે આ મારે અત્યારે આ અમૃત છે, સત્સંગની રૂપી અમૃત છે, જન્મ મરણથી બચાવનાર આ અમૃત છે, એનું મોક્ષને ભાન થતું નથી, યથાર્થ ભાન થતું નથી, એટલે જેટલી જોઈએ એટલી કિંમત આવતી નથી. આ એક ખેદજનક વિષય છે, એમ કરીને પોતે પોતાની લાગણી વ્યક્ત કરી છે. અત્યારે તો તમે લખવાનું બને તેમ નથી લાગતું, કદાચ અનાસ કરતા કઈ બીજી વાત કહેવા માંગતા એમ હોય શકે. ઇતિહાસનો વિષય એવો છે ને કે એક પ્રસંગ અત્યારે બનીને તો એક ઉદ્યોગ પાસેથી બીજી વાત સાંભળવા મળે, બીજાની પાસેથી બીજી સાંભળવા મળે છે. મુંબઈમાં બન્યું કે એક જણો કાંઈક વાત લાવે, બીજો કાંઈક લાવે, ત્રીજો કાંઈક લાવે, જે વર્તમાન જેમાં બહુ કાળનું અંતરનું હોય એમાં જ ફેરફાર જાણવા મળે. તો 100 વર્ષ પહેલાંની વાતની ખરી પરિસ્થિતિ શું હતી એ કાઢીએ તો કેવી રીતે, જે માણસો વિધિમાન નથી ખરી પરિસ્થિતિ કેવી રીતે કાઢી શકાય. શૈલી મૂકી દે, જો ધ્યાન જાય તો જાય, તો લોકોને ધ્યાન નથી જતું, એવી બધી શૈલી છે, ગૂઢ ભાષા છે, કોઈનું ધ્યાન જાય છે, કોઈનું ધ્યાન નથી જતું, એવી ભાષા. 292 કુટુંબાદિક સંગ વિશે મિથુન તે કહે, તેમાં પણ આ કાળમાં એવા સંગમાં જીવે સંપણે પરિણમ એ મહાવિકટ છે. અને જેવો એટલું છતાં પણ સંપણે પરિણમે તે નિકટ ભણી જીવ જાણીએ છીએ. અત્યારની પરિસ્થિતિ એ છે કે મનુષ્યને પોતાના કુટુંબનો સંગ હોય છે અને એમાં અનેક પ્રકારના વિષમ પરિણામ થાય એવો આ કાળ છે. એવા કાળમાં પણ કોઈ એવા સંઘમાં પણ જો સંપૂર્ણ પરિણમે મહાવિકટ એ પરિસ્થિતિ છે, તો એને નિકટ ભોગીને જાણીએ છીએ. તો એને પછી વધારે ભાવ હોય એવું અમને દેખાતો નથી. સંપૂર્ણ એટલે વિષમપણે જે રાગ દ્વેષની જે તીવ્રતા થવાના પ્રસંગો ઊભા થાય છે ત્યાં પણ એ વિષમ પરિણામમાં ન આવે, અને સંભાવમાં રહે. અને એ સંભાવમાં ક્યારે રહી શકે કે મમત્વ ન હોય તો જ રહી શકે, તો એ વિષમતામાં આવી જ જાય, તીવ્રતા થઈ જ જાય, ત્યાં રાગ નહીં થાય, ત્યાં દ્વેષ નહીં થાય, એમાંથી એક તો થઈ જ જાય. કેવી કપરી પરિસ્થિતિમાં રહ્યા છે પણ એ તો એ વખતે એમને એ વાત કરી છે ને કે 70 લાખ ની આબાદીમાં હું એક જ સુખી છું, હજી તો રહેવાનું ઠેકાણું નથી, ધંધાનું ઠેકાણું નથી. પૂછ્યું હતું રમેશભાઈને કે બાબુજી દેશ છોડે ત્યારે આર્થિક સ્થિતિ કેવી હતી? એમાં મને એમ ખ્યાલ હતો કે આર્થિક સ્થિતિ બહુ સારી થઈ ગઈ હતી, પણ એવું નહોતું. થોડા ઘણા કમણા હશે તો એમને અજમેરમાં જે મકાન હતું એ લઈ લીધું, 63,000 એ જમાનામાં લઈ લીધું. એટલે એવું મને એમ છે કે કમાણી એમણે કદાચ ત્યાં નાખી દીધી. આમ લાગતું હતું કેમ કે એમની ઉદારતા દેખાતી હતી, થોડીક પૈસા નહોતા પણ ઉદારતા થોડી સમજ આવે તો ખ્યાલ આવે પૈસા આપે છે, આપતા હતા એના ઉપર એમને પૈસાનો ઝીણો ઝીણો હિસાબ નથી, ઉદારતા દેખાતી હતી. એમ લાગતું હતું કદાચ સારું કમાઈ ગયા હશે, સારું કમાણા હશે. મનુષ્યને પૂછ્યું તો એવું કાંઈ નહોતું કે બાબુજી ગયા ત્યારે તો આ બાજુ જેટલી ઉઘરાણી હતી એટલું આ બાજુ દેવું હતું એમ કહ્યું. એ સંભાળતા એ કહ્યું આ બાજુ જેટલો પથારો હતો એટલું આ બાજુ દેવું. કોઈ ખાસ કમાણી નથી, કોઈ એની તો ભૂલી નથી, કોઈ પણ ધંધો વ્યવસ્થિત થયેલો. હા, બેંગલોર પ્રદર્શની 2-3 બેંગલ એજન્સી હતી એટલે કંઈ ધંધો વ્યવસ્થિત થયેલો એવું લાગે. કોઈ એ વખતે કમાયેલા નહીં એને તો એ પહેલાંની આર્થિક સ્થિતિ તો કેવી હશે એ તો એ સેનેટોરિયમમાં રહેતા હતા એના ઉપરથી ખ્યાલ આવે. પણ ઘણી સ્થિરતા એવી વખત સમગ્ર આવવાનો તૈયારી કરી નાખી છે ને કોઈ અછરી મારી દીધી છે બરા બજારમાં બતાવ્યું તું ઠેકાણું એ બાજુ ગયા ત્યારે કે આ જગ્યાએ અછરી મારી દે. બહુ ભરચક એરિયા છે, ભુવનેશ્વર જેવો કલકત્તાનો બરા બજારનો એરિયા એકદમ ગરમી વાળો એરિયા છે. હા, કલાકાર સ્ટ્રીટમાં છે આ જગ્યાએ છે મારી ત્યાં હાથમાંથી બે કાંચ કે લીધી હતી તો ફટાકડા જેવું બહુ હાથ બહુ જેવું નાનું નહીં પેલો ભડાકો થયો બધા ભાગા ભાગે થઈ ગઈ. નહીંતર તો ગરમીમાં તો માણસને લૂંટવું ફાવે નહીં, આ તો ઘર બજારે લૂંટ કરી હતી છરી મારીને હાથમાં એટલી બ્રીફ કાંચકી ગયા હતા. પૈસા હશે સમજે, મારે તો કાપડના સેમ્પલ લેવું જોઈએ તો પૈસા નહોતા, પણ એને એમ કે મારવાડી કોઈક છે અને ખ્યાલ આવી ગયો મારવાડી લોકો હાથમાં કાંઈક એવું હોય તો અંદર પૈસા ભર્યા હોય. સાંજના 7 વાગ્યા આસપાસ અંધારું થઈ ગયું, છરી મારી દીધું. હું આવી શકાય તો એમના પરિણામ કેવા થયા છે એ બધું અમે પૂછ્યું તો આવ્યા ત્યારે એ વખતે ખ્યાલ નથી રહ્યો શું થયું. એકદમ બધું બની ગયું અને અંદર વાગેલું ઘણું આંતર કપાઈ ગયા હતા,
દહેશત થઈ ગયા
એટલે દહેશત થઈ ગયા આંતર કપાઈ ગયા હતા. લોહી પણ અંદર કીધું છે તો બહાર લોહી બહુ નહીં નીકળેલો, હા, અને હોસ્પિટલમાં પલ્સ ચાલી ગઈ છે ત્યાં સુધી. એટલે જ્યારે ભાનમાં આવ્યા ત્યારે ડાક્ટરને કે મારે ઓપરેશન નથી કરાવવું, ડાક્ટર કે અમને કંઈ શોખ નથી ઓપરેશન કરવાનો, જરૂર લાગશે તો કરશું કે. પણ પરિણામમાં કોઈ પણ જાતની હાઈ રહી નહીં, એ સિવાય માણસ ઉઘાડી લઈને ભાગી ગયો તો એવો એક પ્રસંગ આવે છે. મતલબ એ વખતે સંગત આવ્યું હતું પાછું એટલે નેતે નેતેના વ્યવહારની અવ્યવસ્થા ઊભી થઈ જાય એટલે કંઈ જગ જાય બીજા ભાષામાં. એનો વિકલ્પ આવ્યો, એવો વિકલ્પ આવ્યો એટલે હું સંગઠનો વિકલ્પ શાંત થઈ ગયો. બસ સામે સામે વિકલ્પ મેળવ્યો છે, સંગઠન આવવાની તૈયારી કરી હતી, તીવ્ર વિકલ્પ હતો એમાં માણસ ઉઘરાણીના પૈસા લઈને ભાગી ગયો. પાછળ તો જેને હિસાબ કિતાબ ચૂકવવાના હોય એને તો એન્સર આપવા પડે પૈસા, પૈસાની અવ્યવસ્થા આપ ઊભી થશે તેને જાણીને સંગઠનો વિકલ્પ શાંત. બસ આ વિકલ્પ વિકલ્પ મેળવ્યો, બારમાં શું થાય તો કાંઈ થાય છે એ નથી. અનેક પરિસ્થિતિમાં જેના પરિણામ શાંત રહે છે, સંભળે છે, તીવ્ર આકુલતા થતી નથી એને વિકટ ભવ્ય હોય એમ જાણીએ છીએ. એમના જ્ઞાનમાં એ વાતની નોંધ લીધી છે કે આવા કોઈ પોતાના મમત્વ થાય એવા કુટુંબાદી પ્રત્યે, બીજા કે દુકાનાદી પ્રત્યે જેની સાથે પૂર્વકર્મનો સંબંધ છે એના પ્રત્યે પણ જેને ભિન્નતા આવી જાય છે, વિષમ પરિણામ થતા નથી, અવશ્ય વિગત નવી હોય છે. આ વાત છે બહુ સરસ લખી છે કે આ જીવિકાના પ્રપંચ વિશે વારંવાર સ્મૃતિ ન થાય એટલા માટે ચાકરી કરવી પડે તે હિતકારક છે. બે વાતમાં ફેર છે. ધણી થઈને જે લોકો કામ કરે છે દુકાનમાં, ધંધામાં, વ્યવસાયમાં, પોતે ધણી થઈને કામ કરે છે એને ઘણા પ્રપંચ વિસ્તારવાળા ઘણા વિકલ્પ કરવાની પરિસ્થિતિમાં ઉતરી જવું પડે છે. એનાથી દૂર રહેવું હોય એને ચાકરી કરવી પડે તે હિતકારક છે. પરીક્ષાનું કાર્ય થઈ જાય છે. કેમ કે જે પરિણામ આવવાનું છે તો પૂર્વ કર્મ અનુસાર આવવાનું છે. એટલે તમે જેમ કહો આનો હું તો કામ કરી દઉં, તમને આટલું જોઈ દો જોઈ દો, આટલું લખી દો તો લખી દીધો, અહીંયા જઈ આવો તો જઈ આવ્યા. ચાકરની જેમ કામ કરે હોય ભાગીદાર, એને તો ભાગીદારી છે. પટાજી સસરા એના ભાગીદાર ભાગીદાર છે. ચાકરી કરવી પડે એ ઠીક છે. એટલે કઈ રીતે પોતે ગોઠવી દે છે પોતાની જાતને કે ચાકરની જગ્યાએ મૂકી દે છે. એમ કરવું છે, ચાલો કરી નાખો, વાત પૂરી થઈ ગઈ. પોતાને એ પ્રપંચમાં જવું પડે. મિત્ર કેટલો બોજો ઉપાડવો પડે, બોજો ઉપાડતા હોય એને પૃથક્કરણ કરી લેવો કે કેટલો બોજો ઉપાડે છે વ્યવસાયમાં. શબ્દ ભેદ નથી, નામ કેમ કીધું એ પ્રશ્ન નથી. પછી બીજો કોઈ ભેદ છે ન હોય, આમ કેમ કરી એ પ્રશ્ન ક્યાં રહ્યો, આમ કેમ કીધું એ વાત નથી. શબ્દનો વિકલ્પ નથી કે આમ કેમ વાત કરી છે, આમ સારું. એમ પોતે ચાકરની જગ્યાએ ગોઠવાઈ જાય છે, મહેતાજીની જગ્યાએ ગોઠવાઈ જાય છે. શું એમ બોલો શું છે માણસને નફો થાય તો શેઠ ને, અને નુકસાન થાય તો શેઠ ને, પતિ ગયેલા છે અહીંયા ગોઠવાઈ જાય છે. પોતે પોતે ઘણી હોવા છતાં પોતે એ જગ્યાએ ગોઠવાય છે. ભિન્નતા કરવાની યુક્તિ ને કળા છે એની પાસે.
બહુ કઠિન કામ છે,
બહુ કઠિન કામ છે. ધણી ચૂંટણી કર્યું હોય એને માથું ઉતારી દેવા જેવી વાત છે. આખરી કામ છે કે જે ધણી ચૂંટણી કર્યું હોય ધંધામાં વ્યવસાયમાં, તમને ખબર ના પડે, મને જ ખબર પડે હું કરે એમ થવું જોઈએ. સૌ તમે બધા કાંઈ હિંમતતા નથી, હું સમજુ છું એટલે તમને ખબર પડતી નથી. હું કરે એમ થવું જોઈએ, અને ન થાય તો તમારે ધમે થતી હોય પાછી. શું એને નોકર થઈને બેસવું એ તો માથું ઉતારીને દેવા જેવી વાત છે. એને તો સમાધાન શું છે કે ધંધો પૂરો કર્મ પ્રમાણે ચાલે છે. મારી ગયાની કોઈ હોશિયારી નથી ચાલતો. શું કેવી રીતે ચાલે છે? કોઈ હોશિયારી ચાલે છે, પૂર્વ કર્મ પ્રમાણે ચાલે છે, ખ્યાલ આવે છે. એટલે એ વિકલ્પ છે, એ આપણે કાંઈ નથી થતી. જીવને પોતાની ઈચ્છાએ કરેલો દોષ તીવ્રપણે ભોગવવો પડે છે. જુઓ શું કે છે, શા માટે અમે ચાકરીમાં આવી ગયા અને ધણીપણું છોડ્યું? કે પોતાની ઈચ્છાએ કરેલો દોષ તીવ્રપણે ભોગવવો પડે છે, માટે ગમે તે સંઘ પ્રસંગમાં પણ સ્વેચ્છાએ અશુભપણે પ્રવર્તવું ન પડે. તેમ બીજા ફોર્સ કરે કે આમ કરો હવે, દુકાને બેઠા છો તો આટલું આટલું તો કરો હવે, તે ઘરમાં બેઠા છે તો આટલું તો કરો. પણ બીજાની ઈચ્છા એ સ્વેચ્છાએ નહીં પણ પરીક્ષાનુસારી પરીક્ષાને અનુસરનાર આચરનાર એ પ્રમાણે પ્રવર્તવું પડે તેમ કરવું, નહીતર પોતાની ઈચ્છાએ કરેલો દોષ તીવ્રપણે ભોગવવો પડશે. એમ વાત છે, બહુ સુંદર માર્ગદર્શન છે. એક એક વાતમાં એટલું બધું માર્ગદર્શન છે. એ પોતાની દશાથી કેટલું માર્ગદર્શન આપ્યું છે ને કેટલું મુમુક્ષુને એની પરિસ્થિતિ જોઈને પણ માર્ગદર્શન આપ્યું છે. એ રીતે માર્ગદર્શનનો વિષય તો અસાધારણ નીકળે છે આ ગ્રંથમાંથી. આપણે જે પથ પ્રકાશ કરીને જે પ્રકાશન કર્યું છે એમાં શ્રીમદજીના ઘણા વચનો લીધા છે. ગુરુદેવશ્રીના, બહેનશ્રીના, ફુગાનીજીના અને શ્રીમદજીના, એમાં સૌથી વધારે શ્રીમદજીના લીધા છે. માર્ગદર્શનનો વિષય ઘણો છે એની અંદર.
સીતાંગુ દેવી વરમ જય હરિ નામ ગુરુ પાદ જગન્નાથ જય હરિ ગુરુ